તારીખ 13/5/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 364 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 278.
બોધ પ્રાપ્ત થયો છે એ ગુરુના સાનિધ્યમાં નમ્રતા કેવી હોય એનું બહુ સુંદર દ્રષ્ટાંત આબુ એ દ્રષ્ટાંત પૂરું પાડે છે. ગુરુદેવ શાસ્ત્રોના મહાન રહસ્ય ઉકેલીને સત્ય શોધી કાઢી અને આપણી પાસે સ્પષ્ટ રીતે મૂક્યું છે. ગુરુદેવશ્રીએ કોઈ જ્ઞાનીના પ્રત્યક્ષ ઉપદેશને યોગ વિના પોતાના અંતર પુરુષાર્થને સમ્યકપણે પરિણામ આવે. પુરુષાર્થ તો બધા જીવો કરે છે, એ પુરુષાર્થનું મૂલ્ય ક્યારે છે કે જે પુરુષાર્થ આત્માનું હિત સાધે એ પુરુષાર્થની કિંમત છે. બાકી ગમે તેટલો પુરુષાર્થ હોય નુકસાનનું કારણ થાય છે. આ સિવાયની બધા પ્રકારની પુરુષાર્થની પરિણતિ ઉલટી દિશામાં જાય છે. શાસ્ત્રોની અંદર શબ્દ પીડ્યા છે પણ એનું રહસ્ય છે એ શોધવું એ અસાધારણ વસ્તુ છે. એ વિષયમાં સિદ્ધાંત એવો છે કે પૂર્વ સંસ્કાર એ હોય તે જ જીવ શાસ્ત્રમાંથી રહસ્યને પામી શકે છે. એ સિવાયનો કોઈ જીવ શાસ્ત્રના આધારે એના રહસ્યને પ્રાપ્ત કરે એ નથી બની શકતો. છેલ્લા એક સૈકામાં બે મહાપુરુષનો આ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. 100 વર્ષ પહેલા થઈ ગયેલા શ્રીમદ રાજચંદ્રદેવ અને બીજા ગુરુદેવ જેમને કોઈ પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ નહીં હોવા છતાં શાસ્ત્રોમાંથી રહસ્યનો ઉકેલ પૂર્વ સંસ્કાર અને વર્તમાન પુરુષાર્થ બંને સાથે મળી ગયા. પૂર્વ સંસ્કાર હોય પણ જ્યાં સુધી પોતાનો પુરુષાર્થ તથારૂપ યોગ્યતા ધારણ ન કરે ત્યાં સુધી પણ એ સંસ્કાર સંસ્કાર તરીકે કોઈ એની સફળતાને પામતા નથી.
મહાન બધા બંને જુદા પંથમાં જન્મેલા ને
સંસ્કારમાંથી અંકુર ફૂટ્યો, બીજ પડેલું હતું, સંસ્કારનું બીજ પડેલું એમાંથી અંકુર ફૂટ્યો. ક્યારેક પોતે શોધતા હતા અને પુરુષાર્થમાં આવ્યા ત્યારે નહીં તો જ્યારથી સંસ્કાર લબ્ધ થાય, પ્રાપ્ત થાય, ત્યારથી બીજા સમયથી એ પૂર્વ સંસ્કારનો વિષય ગણાય છે. જે સમયે સંસ્કાર ગ્રહણ કર્યા પછી જેટલો સમય વ્યતીત થાય બધા સમયમાં એ સંસ્કાર પૂર્વ સંસ્કારમાં જાય છે. પણ અમુક સમયે, અમુક કાળે એની પ્રાપ્તિ છે. કેમ કે જ્યારે પોતે પુરુષાર્થ કરીને તૈયાર થાય છે ત્યારે, ત્યાં સુધી ગુરુદેવ શ્રી પૂર્વ ભવમાં મહાવિદ્ય ક્ષેત્રમાં હતા. વિદ્યમાન એવા શ્રી સિમંદર સ્વામી ના સમોસરણમાં, જે હજુ પણ વિદ્યમાન છે, આવતી 24મી 13મા તીર્થંકરના કારણે નિર્વાણને પ્રાપ્ત થશે. એક લાંબુ આયુષ છે, એક કરોડ પૂર્વનું આયુષ છે, ત્યાંના આયુષ છે. રાજા છે, રાજપાટ પ્રાણીને ભૌતિક વૈભવ હોવા છતાં એમના આત્માને ત્યાં અધ્યાત્મને રુચિ ગણી હતી, રુચિ થઈ હતી. એ રુચિવશ જે શુદ્ધાત્માનો બોધ દેવભૂમિમાં આવ્યો, એ રુચ્યો અને સંસ્કાર ગ્રહણ થયા. ત્યાં પૂર્વકર્મના યોગે અહીંયા આવ્યા. એ સિમંદર પરમાત્મા પાસેથી સાંભળીને લખાયેલા શાસ્ત્રો કુંકુંડાચાર્યથી એ રહસ્યવાળા શાસ્ત્રો અહીંયા વિદ્યમાન હતા. પાછળ કુંકુંડાચાર્ય ભાવલિંગી સંત હતા, પણ છતાં ત્યાં ભગવાનના ઉપદેશને સાંભળીને આવીને શાસ્ત્રો રચ્યા. એમના શાસ્ત્રોને વિષય, અધ્યાત્મનો વિષય ઘણો આવ્યો છે. ગૌણ રહસ્ય છે, વસ્તુના મૂળ સ્વરૂપ સુધી જે સન્મુખ થઈને મૂળ સ્વરૂપ સુધી પહોંચવાનું થાય છે, એ કાર્યની જે પદ્ધતિ છે એ ઘણી ગહન રહી છે. આત્માનું તત્વ અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે કે આ આત્માનું તત્વ છે, તત્વનું તત્વ છે, એટલે ગહન રહસ્ય છે. એનો ઉકેલ યોગ્યતાનું તો પ્રાપ્ત કરે એ પૂર્વ સંસ્કાર લઈને ગયો છે. ત્યાં તો શાસ્ત્રનો નિમિત પણ નથી. તિર્યંચના જીવને શાસ્ત્રનું નિમિત નથી. સ્વયં ગુરુમણ અનેક તિર્યંચો છે, અસંખ્ય, અનેક કહીએ લાખ કરોડ પગજ નહીં, અસંખ્ય સમય દ્રષ્ટિ ધર્માત્માઓ તિર્યંચના ખોળિયામાં છે. તિર્યંચનું ખોળું, હાડકાં, ચામડા, માંસ, રુધિર એ કોઈ આત્મા નથી. અંદરમાં આત્મા છે એ સમય પરણમી ગયો છે, એમ છે. દ્રષ્ટાંત લેવાનું પ્રયોજન એ છે કે મનુષ્ય વિચાર કરવા જેવું વિષય છે. જ્યાં ઘણી જ્ઞાનની વિચાર શક્તિ ઘટી જાય છે, બુજાઈ જાય છે, અલ્પ શક્તિ રહે છે, એવી તિરંજ દિશામાં પણ જે પોતાના આત્માની સન્મુખ થવાના ગહન રહસ્યને પ્રાપ્ત થાય છે, તો મનુષ્યને માટે એ થોડું સુગમ છે. સુગમ ક્યારે? કે પોતે તૈયારી કરે, નહીં તો નહી તો મનુષ્ય થઈને પંચમહાવ્રતને અઠ્યાવીસ મૂળ ગુણ પાડીને અગિયાર અને નવ પૂર્વનું અધ્યયન કરીને પણ કોરો રહી જાય. અને એટલું તો આ ભવિ પણ કરે છે અને ભવિ પણ કરે છે, એટલે ગુણ રહસ્ય છે એમ કહી. ગહન રહસ્યને ઉકેલીને સત્યને પરમ સત્યને શોધી કાઢ્યો, પરમ સત્યનો સાક્ષાત્કાર કર્યો અને આપણી પાસે સ્પષ્ટ રીતે ઉમી પૂછાય. પોતે જે સાક્ષાત્કાર કર્યો, જે સ્વરૂપનો અનુભવ કર્યો, જેવી રીતે અનુભવ કર્યો તે બધું સ્પષ્ટ કરીને જોડ્યો છે. અક્ષરે અક્ષર પોતાને અનુભવ થયો એ લીધું છે. નિમિત્ત નિમિત્તિક સંબંધ થયો છે દેશ, એટલે પોતાના અનુભવને વ્યક્ત કર્યો છે. જાણે કે આપણે ક્યાંય સત્ય ગોતવા જવું પડ્યું નથી. ખરેખર તો જ્યારે પોતાને ભાવના થઈ ત્યારે સત્યની શોધમાં આવેલા હતા. કદાચ અભિનંદન ગ્રંથમાં એ વિષય બહાર આવશે. પોતાની મોક્ષની ભૂમિકામાં પંડિતજી હિંમતભાઈને પત્રો લખ્યા છે. એ પત્રોની અંદર એમને આત્માની શોધનો જે પુરુષાર્થ છે એ સ્પષ્ટ વ્યક્ત થયેલો છે. કદાચ મોક્ષોને પ્રેરણા મળે એટલે એ પત્રો કદાચ પ્રસિદ્ધ થાય તો થાય, એમ પરિણામ થશે. પંચોતેર મળે છે. હવે પોતે સત્ય શોધવા નીકળ્યા છે મોક્ષની ભૂમિકામાં અને યોગાનુયોગે ગુરુદેવનો યોગ થયો છે. પૂર્વમાં યોગ હતો અને પછી ફરીને યોગ થયો છે. પૂર્વમાં તો પોતે સાધક અવસ્થામાં આવેલા છે, પાછા ચ્યુત થયેલા છે, ફરીને સાધક અવસ્થામાં પાછો એટલો જ પુરુષાર્થ જરૂરી છે. જેટલો પુરુષાર્થ પહેલો કર્યો છે એટલો પુરુષાર્થ અહીંયા જરૂરી છે. સોનું તો જેટલી વાર જાઓ એટલી વાર પૈસા દેવા પડે, ફરી ખરીદવા જેટલી વાર નાણાં વટીને ત્યાં જાઓ અને જેટલું માંગો એટલા પૈસા દેવા પડે. પહેલા પહેલા લઈ ગયો છું માટે બીજી વખત મફત આપો એમ કહેવાય
નહીં.
અમારે ત્યાંથી ઘણું સોનું લીધું છે, એક વખત ચલી ગયા 200-500 તોલા સોનું ખરીદ્યું છે. હવે 2-5 તોલા તો મફત આપી દીધું એમ ચાલે. જ્યારે જાઓ ત્યારે એમ ભલે પૂર્વ પુરુષાર્થ કરીને પામ્યા હોય પણ જો પાછા મિથ્યાત્વ દશામાં આવે ફરીને પામવા માટે કેટલો પુરુષાર્થ આવશ્યક છે એ વસ્તુ સ્પષ્ટ થઈ છે એમના પુત્રોથી. હિંમતભાઈ પણ ક્યારેક વર્ણન કરે છે કેટલી તાળાવેલી હતી, કેટલી લગ્ની હતી, આત્મા પ્રાપ્ત ન થાય તો રડતા હતા, બાળક રડે એમ રડતા હતા. જોઈએ એટલે જોઈએ પછી લીધે છૂટકો એવી ભૂમિકા એ કેવી હોય એ બધું ચિતા છે. છતાં ગુરુદેવનો ઉપકાર માને છે ત્યાં એ વાત આગળ નથી કરતા. ભક્તિ કરે છે ત્યારે એમ નથી કરતા કે મેં આટલો બધો પુરુષાર્થ કર્યો પછી મને પ્રાપ્તિ થઈ, એમ નથી કરતા. જાણે કે આપણું ક્યાંય સત્યને શોધવા નથી જવું પડ્યું, સત્ય સામે આવીને કોઈ લઈ જાય એવું ગુરુદેવ ઉપકાર કર્યો છે. એવી પદ્ધતિ આવે છે. પોતે શું કર્યું છે એ ખબર નથી, કેટલો પુરુષાર્થ કર્યો છે એ ખબર નથી. જેમ કોઈ કરેડિયા કરે, અમારે ગુજરાતીમાં બસ મરી જાઉં તો ભલે મરી જાઉં, પણ હવે આ તો આ કામ તો મારે કરવું છે. એને કરેડિયા કહે છે. એવું કરોડો પુરુષાર્થ, એને કરેડિયા કહે છે. કરોડો પુરુષાર્થ એટલો પુરુષાર્થ કર્યો હોવા છતાં શ્રી ગુરુની ભક્તિ એમ કરે છે કે જાણે સત્ય અમારે શોધવાનું છે. આમાં પણ રહસ્ય છે. ઠીક, સાચી વાત બીજી છે, છતાં ભક્તિ બીજી રીતે કરવામાં આવે છે એમાં પણ રહસ્ય છે. ઠીક, એ રહસ્ય એવું છે કે એક તો જેમ કે દાન દેનાર કદી એમ ન કહે કે મેં આટલું દાન આપ્યું, એમ કે દાન દેનારો સાચો નથી. દાન દેનાર એમ કે મેં આટલું આપનું દાન આપ્યું કે મેં આમ આપી દીધું, મેં આમ આપી દીધું, મારું બધું આપી દીધું, કોઈ સાચો નથી. અનુચિત લાગે છે એમ. આ ન્યાય છે એ જાતનો. શ્રી ગુરુની પ્રત્યે ઉપકાર બુદ્ધિથી જે ભક્તિ આવે છે, શ્રદ્ધા દ્વારા આત્માના ગુણોને પરિણમવાનું, પરિણમવામાં નિર્મળતાનું કારણ છે. ખરું રહસ્ય કહે છે એ વ્યક્તિ રાગ નથી, પરિણામમાં નિર્મળતાનું કારણ છે. આ એનું રહસ્ય છે. પોતાને ભાવ નહીં હોવો જોઈએ, ખરી વાત એ છે. દાન લેનાર ગમે તે કરે એમાં બીજો હેતુ હોય છે કે જેમ સંસ્થા દાન દેનાર છે, એ સંસ્થા એ સંસ્થામાં બીજાને પ્રેરણા મળે માટે એવી રીતે કોઈ પ્રસિદ્ધિ કરે છે, તે પણ વારંવાર નહીં. જ્યારે દાન મળે ત્યારે પ્રસિદ્ધિ કરે, પણ દાન દેનારને તો એ પરિણામ પોતાના હિતને અનુકૂળ નથી, પોતાના અહિતમાં જાય છે. આમાં કાટલા આવા પ્રકારના ન્યાયમાં કાટલા જુદા જુદા છે. ત્રાજવા કાટલા બદલાઈ જાય છે. જેમ કોઈ પોતાનો ઉપર થોડો પણ ઉપકાર કરે તો ઘણો કર્યો છે એમ પ્રસિદ્ધ કરે, એ ન્યાય સંગત છે. પોતે બીજાના પ્રતિ ઘણો ઉપકાર કરે તો કાંઈ કર્યું નથી, એ ન્યાય સર છે. થોડું કર્યું છે એમ નહીં, જાણે કે મેં કાંઈ કર્યું, એ ન્યાય સર છે. એમ ત્રાજવા કાટલા બદલાઈ જાય છે. આવા ન્યાયમાં જુદા જુદા ત્રાજવા કાટલા છે બે પક્ષે. અહીંયા એમ કે છે કે પોતે પુરુષાર્થ કર્યો છે એમ જોગતા નથી, શ્રી ગુરુએ મને બધું આપ્યું છે એમ જોખે છે. પ્રાદવા કાટલા જુદા જોતા છે.
કોઈ 2 લાખ આપે ને નામ લખો તો આપીએ એમ, મારું નામ લખો તો 2 લાખ આપીએ એમ, તો સંસ્થાનો લાભ થાય ને 2 લાખ.
સંસ્થાએ શબ્દ શબ્દ ધ્યાન દાન નહીં લેવું
જોઈએ.
એના માનવ કષાયને પોષણ આપવા માટે સંસ્થાએ અનુમોદન આપવું નહીં જોઈએ. સંસ્થાના કાર્ય કરતા હોય અનુમોદન ને આપણું જે એમ છે કોઈ આડી ઉડી પદ્ધતિ ચાલવાની ચાલતી નથી ત્યાં લોક માં ભાવ કરે છે એ સિવાય આત્મા બીજું કઈ કરી શકતો નથી. દેવા દેવાની ક્રિયા આત્માના અધિકાર નો ક્યાં વિષય છે? એ તો પરમાણુ નું કાર્ય પરમાણુ થી થાય છે. પોતાના પુરુષાર્થ ને આગળ કરે અને ગુરુદેવ ના કારણે પાછળ કરે તો દશા છૂટી જાય, દશા છૂટી જે ગુરુમાં ઉપકાર ને ઓળવે અને સંસારી છે. પરમાગમ સારમાં લીધું છે, જીવતી ચામડી ઉતારીને જોડા શિવડાવે તો પણ જેનો પ્રત્યુપકાર વળે નહીં એવા શ્રી ગુરુના ઉપકાર ને ઓળવે અને સંસારી હોય. અનંત સંસાર ઉભો છે એનો એક સિગ્નિફિકન્સ છે, સિગ્નલ છે. યથાર્થતામાં તો એમાં આવે જ નહીં. આત્માર્થ હોય, યથાર્થ વિચારધારા હોય, સાચી સુવિચારણા હોય એને તો એ આવે જ નહીં. શું એ પ્રકારના ભાવ જ એને એને યોગ્યતામાં ઉગે જ નહીં એ પરિણામ. એ કુદરતી પરિસ્થિતિ છે. ભાષા સાદી, ઉપર ઉપર થી વિદ્વાનો જોવો તો એમ થાય કે આમાં હું આટલું બધું કહી દીધું છે. આટલું બધું સાધારણ વાત છે પણ અંદર માં બધામાં આધ્યાત્મ નું રહસ્ય ભર્યું છે, એ વિશિષ્ટ છે. સદ્ય કઈ ગોતવા જવું પડ્યું નથી એનો અર્થ એમ છે કે ગોતવા ગયા હોત તો પત્તો લાગત કઈ ગયા અથવા કેટલા પરિશ્રમ છે પત્તો લાગત અને એ પરિશ્રમ બચી ગયો અને માર્ગ ચીંધવાનો માર્ગ પકડાણો એનો તફાવત એ જ સમજે છે. બીજો હિસાબ કિતાબ મુખ્ય તો આ જોઈએ પણ અનંતકાળમાં અનંતવાર સત્યને શોધવા પાછળ અથવા આત્માનું કલ્યાણ કરવા પાછળ એ સત્ય છે. કઈ મહેનત નથી કરી આપણે ઊંધો માથે લેટકો છે. છ છ મહિનાના ઉપવાસ કર્યા છે પણ છતાં યથાર્થ રીતે માર્ગને ગ્રહણ કરવાની લાઈન પકડી નથી. એટલી સામે જયારે દર્શાવનાર ગયા તો પોતાની અવળે રસ્તે જવાનો પરિશ્રમ કેટલો બચી ગયો એ ખ્યાલમાં આવે છે. માર્ગ ચૂંધો એટલે સાચે રસ્તે ચડી ગયા ને નહીતર કદાચ બીજે રસ્તે ગયા હોત તો કેટલા દૂર નીકળી જાત અને પાછા વળતા કેટલો પરિશ્રમ થાત એ બધો હિસાબ કિતાબ મૂક્યો છે.
ના
સુરેન્દ્ર ભગવાન છે, સુરેન્દ્ર ભગવાન છે, છતાં વર્તમાન કાળની પ્રત્યેની ભક્તિ જોઈએ. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર. એવા સંસ્કાર લેતા એને આ ગાયું છે. જો કે એમને કોઈ પ્રત્યક્ષ સદગુરુ નહોતા મળ્યા, છતાં ગાયું છે. બહુ બહુ મહેનત કરીને, બહુ બહુ આથડીને જે વસ્તુ ન પ્રાપ્ત કરી શક્યો એ સત્સમાગમના યોગે સહજ માત્રમાં પત્તો લાગેલો, એટલે એ વિષય ઉપર એમનો જન્મ લાગ્યો છે. ભૂમિકામાં આવનાર જીવોને આ વિષયથી અજાણ્યા હોવાને લીધે એ વિષય ઉપર ઘણો પ્રકાશ પાડ્યો. પત્રે પત્રમાં, કાવ્યોમાં એ વિષય ઉપર ઘણું જોવામાં આવે છે. એ તો એમ જ કહે છે કે સર્વ શાસ્ત્રોનો શાસ્ત્ર લક્ષ્ય જ આ છે કે એક વાર્તાનો સત્પુરુષને શોધ, પછી જો તને મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જાય. એક વાર આત્માને શોધન નથી, એક વાર સત્પુરુષને શોધ, પછી જો મોક્ષ ન મળે તો હું બેઠો છું, ગેરંટેડ. આપણે પુરાણી શક્તિ ગોતવા જવું પડ્યું નથી, એવી રીતે જાણે શક્તિને તૈયાર કરીને આપી દીધું નથી. જેમ કોઈ એક દ્રષ્ટાંત એ પણ કહે છે, જેમ કોઈ બાળકને એની માતા ખવડાવે, ભાતની અંદર ગોળ નાખે કે ખાંડ નાખે, ઘી નાખે, નાના છૂટા છૂટા ભાગના હોય તો એક સપનું છોડીને બરાબર સપનું બનાવી દઈએ. દાંત વગરનો બાળક જે બે ચાર દાંત આવ્યા હોય તો ચાલવામાં અપચો થાય નહીં. છોડીને તૈયાર કરીને મોઢામાં પડ્યો મૂકે ત્યાં સુધીની ગુરુદેવે તૈયારી કરી દીધી છે. બસ ચાલવાનું કે ગળે ઉતારવાનું પોતાને છે, બાકી ત્યાં સુધી મેં તૈયાર
છે.
એના નિમિત્તે આવા પ્રકાર ઉત્પન્ન થાય છે, સાથે સાથે બીજાની પણ યોગ્યતાઓ તૈયાર થવાય, જેવી જેની તૈયારી એવી જેની લાયકાત. વાછટ બીજાને પણ, કોઈને વરસાદ મળે તો કોઈને વાછટ પણ થાય છે, વરસાદ આવે ત્યારે વાછટ પણ થાય છે. ગુરુદેવનો પ્રતાપ કોઈ અદભુત છે. વર્તમાનમાં ગુરુદેવનો પ્રતાપ છે, અદભુત છે. ભાઈ અંતરભાઈ વ્યક્તિત્વ અસાધારણ હતું ગુરુદેવનું, એટલે ધર્મ પ્રભાવના થવા અર્થે યોગ હતો અસાધારણ. મિત્ર સત્યને કહેવા જાય દુનિયાના, દુનિયામાં તો તોફાન થતા વાર લાગતી નથી.
ગુરુદેવની ધર્મ સત્ય
ગુરુદેવની સભામાં કુજ બેનશ્રી જેવા ધર્માત્માઓ હતા તો ઘણી અધ્યાત્મની વાતો બહાર આવે. એમ તીર્થંકરની સભામાં ગણધર હોય ને વાણી છૂટે એવો પ્રકાર છે. એક પાત્ર જીવ હોય, અમૃતના વરસાદ છે, જેની જે યોગ્યતા હોય એની પૂછે એમ. આટલું બધું પાડે ને એનું કારણ પણ આ છે. ખરેખર એમ છે, ગુરુદેવનો પ્રતાપ કોઈ અદભુત છે, પણ મિત્ર મોકતા બોલી જાય ને સાંભળવામાં કોઈ એક સમજે એવું ન હોય, કોઈ જીવે એવું ન હોય, ઓટોમેટિક વાણી બંધ થઈ જાય. તો કેમ ન સમજે એને રસ પડે નહીં, સાંભળનારના રસ ન હોય તો કહેનારને ક્યાં સુધી રસ રહેવાનો હતો? ગુરુદેવ નો પ્રતાપ કોઈ અદભુત છે, અસાધારણ યોગ છે કે આવા વિષમકાળમાં અથવા વિષમકાળની અંદર પણ અધ્યાત્મના ધોરિયા વ્યા અને વ્યવડાવ્યા, નહીતર આ વિષય ચાલે એવો નથી. આત્મા શબ્દ બોલતા મંડળની માળાના મેઠે ગયા, જો એમની આટલી નમ્રતા છે તો બીજા એ તો એથી વિશેષ નમ્રતા સીધી વાત છે. પૂર્વના સાધક છે, વર્તમાનમાં યોગ્યતાને યોગ્યતાના માંથી આગળ વધીને જ્ઞાન દશાને પ્રાપ્ત છે, પછી આ પ્રવચન કરે છે બહેનોની સભામાં. એ વખતે એમ કહે છે કે આત્મા બોલ્યા શીખ્યા હોય તો, બોલતા શીખ્યા હોય તો ઠીક. આ બધો રહસ્યવાળો વિષય છે, કેમ આટલી ભક્તિ કરી છે એ બહુ રહસ્યવાળો વિષય છે. જેને પામવું છે એને તો પરમેશ્વર બુદ્ધિ આવવી, જે શ્રીમદજીના શબ્દોમાં કહીએ તો એને પરમેશ્વર બુદ્ધિ આવવી જોઈએ. આવી જોઈએ કે કોઈ લાવવાની છે, પાત્રતા પાત્ર જીવને એમ જ દેખાય કે મારા માટે આ પરમેશ્વર છે, દેહધારી પરમાત્મા મારા માટે, જાણે કે અવતાર મારા માટે ધારણ કર્યો હોય એમ એને લાગે છે, એવું એને ભાષે. તો મારે કરવાનું હતું એટલે મને ટાળવા માટે આવ્યા હોય એવું લાગે છે એને, એમ જ સીધો એને એ પ્રકારનો પરિણામનો ભાવ આવે અનુસંધાનમાં. એમ શ્રીમદજી લીધું છે, હે કુકુંદાદી આચાર્યો, આપના વચનામૃત આ પામરને એ નંદશમાં લખેલા છે. 29મા વર્ષે પામર વિને નાંદશાની સ્વરૂપ અનુસંધાન વિશે નિમિત્તભૂત થયા છે, તે વખતે આપણે અત્યંત ભક્તિથી નમસ્કાર કરીએ છીએ. મનુ પણ ભક્તિ કરે છે, મનુ પણ ભક્તિ કરે છે. એ જ્ઞાનનો પર્યાય છે, લોકોને જ્ઞાન નથી દેખાતું. ભક્તિ રાગનો પર્યાય છે કે જ્ઞાનનો પર્યાય, આ એક પ્રશ્ન ઉઠાવવા જેવો છે. રાગનો પર્યાય નથી, રાગ તો ચારિત્ર ગુણનો વિપર્યાસ છે, જ્ઞાનનો પર્યાય છે. ભક્તિ એટલે બહુ મહાન, જે જ્ઞાનની અંદર મૂલ્યાંકન થયું છે સામા પદાર્થનું, સામી વસ્તુનું, એનું જેટલું મૂલ્ય છે એટલું જ્ઞાનમાં ભાષ્યું અને બહુમાન આવ્યું એમ નામ. જ્ઞાન ને ભક્તિ બે જુદી ચીજ નથી, એક જ પર્યાયના બે નામ છે. એક પર્યાય જ્ઞાનને લોકો સમજતા નથી. રાગમાં ચેષ્ટા અને રાગ બીજાને સમજાય છે એટલે એ કારણે જ્ઞાનની સાથે ઘસડાતો ચારિત્ર ગુણનો પર્યાય, ખેંચાતો ચારિત્ર ગુણનો પર્યાય, તણાતો એવો ચારિત્ર ગુણનો પર્યાય એની સિદ્ધ નથી થયો. સિદ્ધો થાય તો મુદ્રા ભાવ છે એને લોકો જોવે છે એટલે એમ લાગે છે કે આ ભક્તિ એટલે રાગ છે. ખરેખર એટલે ભક્તિ નથી એમ છે. ખરેખર એ રાગનો આગળ હોય ને રાગનો તો હંમેશા નિષેધ જ છે, નિષેધ છે. એ રાગની ચર્ચા ગમે એટલી ચાલે. એની શક્તિ શું છે એ વિષય અપ્રસિદ્ધ રહ્યો છે. આપણા સમાજમાં પણ આ વિષય અપ્રસિદ્ધ રહ્યો છે. રાગ તો રાગ જ છે, રાગ આદરણીય નથી, જ્ઞાન આદરણીય છે. જ્ઞાન જ્ઞાન ગુણ વિના પ્રાપ્ત ક્ષમતે નહીં, જ્ઞાન જ્ઞાનની પ્રાપ્તિ વિના સિદ્ધિ લાગે. અધ્યાત્મની બહુ સારી દશા પ્રાપ્ત હોવા છતાં એમ કે છે આત્મા સંગીતા શીખ્યા હોય તો એ ગુરુ પ્રતાપ છે. આત્મા આત્મા તો ઘણા કરે છે પણ ગુરુદેવના પ્રતાપ વગર આત્મા આત્મા તો કરે છે પણ યથાર્થ પણ એ વાત નથી. આત્મા કહેતા જેમાં આત્મભાવ આવિર્ભાવ થાય, આત્માના કોઈ પણ વાચક શબ્દને બોલવાના વિકલ્પ કાઢે પણ જેમાં આત્મભાવનો આવિર્ભાવ થાય ત્યારે આત્મા શબ્દ બોલ્યો સાર્થક છે. શબ્દ બોલાયો સાર્થક ક્યારે કે શબ્દનું વાચક છે ભાવનો આવિર્ભાવ થાય ત્યારે. જો જ્ઞાનમાં જો શ્રદ્ધાઓમાં જો ઉપાદેયતાના આચરણમાં એ વાચનો પ્રકાર ઉભો ન થાય શબ્દ તો નિરર્થ એનો કોઈ અર્થ નથી. તો પોપટે બોલે છે અને ટેપ રેકોર્ડર પણ બોલે છે. એક ટેપની પ્રત્યે હજાર વાર વગાડો ગુરુદેવને વ્યાખ્યાન એનું કલ્યાણ થાય કે ન થાય? ન થાય. હજાર વાર આખું ગુરુદેવનું વ્યાખ્યાન અક્ષરો છો એક અક્ષર ચૂક્યા વિના ફટાફટ બોલી જાય ટેપનું કલ્યાણ નહીં. આપણા પ્રસંગનું કલ્યાણ ભાવ વિનાની ભાષા ટેપ રેકોર્ડર જેવી અથવા જેવી ટેપ રેકોર્ડર હતો ત્યારે પોપટ પોપટની પોપટની ભાષા કહેવામાં આવે છે. સુધી વાત છે એને એટલી ભક્તિ આવો એવું બહુ કુદરતી છે. અનંત કરો પુરુષથી પણ મારા માટે અધિક છે એમ ગુરુદેવ પ્રત્યે બહુ માન આવ્યું, યથાર્થ રીતે આવ્યું છે, એમ જ આવે, એવું જ આવે. જ્ઞાનમાં એમ આવ્યું છે કે અનંત તીર્થંકરોના સમસરણમાં આથડી આવ્યો અને ભટકી આવ્યો, કોરે કોરો રહીને પાછો આવ્યો છું, મારું આત્મહિત સધાયું નથી, મારું નિજ કાર્ય હિતનું કાર્ય સંપન્ન થયું નથી, મારું કાર્ય અહીંયા સંપન્ન થયું છે, અનંત તીર્થંકરોથી અધિક કામ થયું છે. નામનો વિષય છે, નામમાં એ વાત છે, બરાબર મૂલ્ય થઈને આવી છે. હું તો શું છું, જીવને પરિભ્રમણની વેદના આવી નથી, જન્મ મરણથી થાક્યો નથી અને એની વેદનામાં એ આવ્યો નથી. હું વેદનામાં આવે તો પોતાના આત્માની હિંસા ન કરે. અનંત જન્મરણ કરી ચૂકેલા એવા આ આત્માની જેને કરુણા આવે, હિંસા ન કરવા માટે કરુણા આવે, કરુણા શબ્દનો પ્રયોગ કર્યો છે. ચાલીસમાં પત્રમાં વાત છે, મોટો પત્ર છે, બે ત્રણ પેરેગ્રાફમાં તારવેલા છે. અનંત જન્મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે, એ પાત્ર જેવું છે, એ અધિકારી છે, તત્વ પામવાનો, મુક્ત થવા માટેનો એ અધિકારી છે, એને વેદના થવી જોઈએ. તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે કર્મમુક્ત થવાનો જિજ્ઞાસુ કહી શકાય છે, એને મુક્તિનો અધિકારી કહી શકાય, એને જિજ્ઞાસુ કહી શકાય, એને પાત્ર કહી શકાય, એને મોક્ષુ કહી શકાય. અને તેવો જ જીવ, તે જ જીવ, તે જ પ્રકારમાં આવનારો, તેવી યોગ્યતા હોય તો અજગ નહીતર નહીં, તેવો પુરુષ, તેવો આત્મા યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી એમ, પછી એના જ્ઞાનમાં અસરળતા ના દોડાઈ નથી થતી, પછી તર્ક કુતર્ક વિતર્ક નથી થતા. તેવો જીવ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી એમ મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે. ત્યારે જ એને જન્મ મરણ કરી ચૂકેલા આત્માની કરુણા આવે તે દિવસે, એનું જન્મ મરણ થાય એવા પરિણામોમાં જેને હોશ અને ઉત્સાહ વર્તે છે એને પોતાની કરુણા નથી. જ્ઞાનીઓ કહે છે ઘરે બિચારા જીવને પોતાની જ કરુણા નથી, એને બીજું શું કહીએ, એને બીજું શું કહીએ, જે પોતાની જ જેને કરુણા નથી એને બીજું શું કહીએ, એની કરુણા છૂટે છે એના પ્રત્યે. જે આત્માઓ મુક્ત થયા છે તે આત્મા પણ સ્વચ્છંદ વર્તનાથી મુક્ત થયા નથી, પણ આપ્ત પુરુષે બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે. ચાલીસમાં આત્મકત્ર બહુ સારું છે. એકવીસમો વર્ષે આ પત્ર લખ્યો, બહુ તત્વ આવ્યું છે, પહેલું જે છે ચાર બોલ લીધા છે, મિથ્યા આગ્રહ સ્વચ્છંદ જીતેન્દ્રિયતા સરળતા, તત્વ પામવાનો અધિકારી કોણ છે એના ઉપર તો આખું પત્ર છે. ગુરુદેવનો મહિમા કર્યો છે એટલે રોજ કરે છે, નહીં તો ઠીક હવે ખબર છે બધું રોજ ગુરુદેવનો ગાય છે એમ નથી, મનુષ્ય જીવે બોધ લેવા જેવું મુશ્કેલ. આત્મા શુદ્ધ બોલતા શીખ્યા હોય તો તે પણ ગુરુદેવના પ્રતાપે ચૈતન્ય છું, નાયક છું, આત્મા ચૈતન્ય છું, નાયક છું ઇત્યાદિ ઇત્યાદિ બધું આપણની વાત છે. હું નાયક છું અને હું ચૈતન્ય છું, આપનું પ્રયોજન વિષય છે. પરિણામ પ્રયોજન રૂપ તત્વ એક જ છે, પોતાનો નાયક આત્મા, પોતાનું ચૈતન્ય તત્વ એક જ પ્રયોજનભૂત વિષય છે. એ ગુરુદેવના પ્રતાપે જણાયું છે. બાકી બધું જે જણાયું છે એ બધું પણ ગુરુદેવના પ્રતાપે જણાયું છે. મારે વિચારધારામાં અંદરથી મેં શોધી કાઢ્યું છે એવું કંઈ કહેતા ખ્યાલ હોય તો તે એ વાતને પાછળ રાખે છે, શ્રી ગુરુના ઉપકારને આગળ કરે છે. ઇત્યાદિ ઇત્યાદિ બધું ગુરુદેવના પ્રતાપે જણાવ્યું છે. એટલે અમારી પાસે જે કાંઈ છે એ બધું ગુરુદેવનું છે, એમનું દેવનું છે, એમનું કીધેલું છે એ કહીએ છીએ, એમની પાસેથી બધું ભજન છે. જે કાંઈ છે બધું એમનું છે, અમે તો માત્ર એમની ભક્તિ કરીએ છીએ, બીજું કાંઈ અમને આવડતું નથી. સ્વાસ્થ્ય પણ ઘણું કમજોર હતું, લખી શકે એવી પરિસ્થિતિમાં નતા. વિનંતી કરી હતી કે લખી દો તૈયાર થઈ ગયેલો. પણ એક વાત એમાં માર્ક કરવા જેવી આવે છે, ગુરુદેવનું વચનામૃત નો ગ્રંથ છે, ગુરુદેવનું નામ પડે એટલે ઉપકારનો સીધો પ્રકાર ઉત્પન્ન થાય છે. ગુરુદેવ એટલે ઉપકારી એ વિષય મુખ્ય થઈ જાય છે. ઉપકાર ગાયો છે, આપના અનંત ઉપકાર હું શું વર્ણન કરું. બે રીતે વાત થાય મહિમામાં, એક એમના ગુણનું વર્ણન કરવામાં આવે, બીજું એમના ઉપકારનું વર્ણન કરવામાં આવે, એમની મહાનતા ગાવામાં આવે, એમને પોતા પ્રત્યે જે કરેલો ઉપકાર છે એ કહેવામાં આવે છે. આપના અનંત ઉપકાર હું શું વર્ણન કરું, બીજી ખેટીમાં આ વાત કરે છે. આ આત્માની દરેક પર્યાયમાં આપનો અસીમ ઉપકાર છે. સમયની અનંત પર્યાયો જાય ઉત્પન્ન થાય છે, એમાં પ્રત્યેક પર્યાયમાં આપનો આપનો ઉપકાર છે. ઠીક, પર્યાય પર્યાય એક એક સમયની પર્યાય જે પર્યાયોનો પ્રવાહ ચાલી રહ્યો છે, શુદ્ધ પર્યાયોનો, અશુદ્ધ પર્યાયની વાત છે. અશુદ્ધ પર્યાયના તો જ્ઞાની સ્વામી થતા નથી, પણ જે શુદ્ધ પર્યાયો મોક્ષ માર્ગમાં ઉત્પન્ન થઈ તે પ્રતિ સમયની પર્યાય મૂળમાં આપનો ઉપકાર છે. એટલે આ બધું પર્યાયો ચાલે છે, પર્યાય પર્યાય ઉપકાર છે. એ વાત જરા હું પછી લખીશ. ભક્તિની વાત લખી હોય, એટલી બધી ભક્તિની એવી હારી હારી વાત લખી હોય, એમાં શું વિશેષ જોવાનું હોય એવું નથી. તત્વ છે, હૃદય છે અને તત્વ છે. મોક્ષને કાંઈ જોઈતું હોય તો એમાંથી ઘણું મળે એવું હોય છે, મળે એવું હોય છે. એ દ્રષ્ટિએ એનું અધ્યયન થવું જોઈએ, એ દ્રષ્ટિએ વિચારવું જોઈએ એમ. આ કાળમાં વેદ જ્ઞાનની વાત સાંભળવી દુર્લભ હતી. ક્યાંય વેદ જ્ઞાનનો વિષય ચાલતો નહોતો. દિગંબર સંપ્રદાય સિવાય તો વેદ જ્ઞાનની વાત ક્યાંય છે નહીં. પણ દિગંબરે ભૂલી ગયા હતા, ભૂલી ગયા છે. એ તો જેટલા દિગંબરો આ બાજુ ગયા, એ ગુરુદેવનો ઉપકાર છે કે જે વેદ જ્ઞાનની વાત ચાલે છે, ચલાવે છે પોતપોતાની યોગ્યતા અનુસાર. બાકી તો સંપ્રદાયમાં, દિગંબર સંપ્રદાયમાં મૂળ શાસ્ત્રોમાં વેદ જ્ઞાનની વાત હોવા છતાં એ વિષય થઈ રહ્યા છે. વેદ જ્ઞાનના વિષય ઉપર ઘણી વાતો આવી છે. આપણે એક વોલ્યુમ તૈયાર કરવાના છે, પુસ્તક વિધિ અને વેદ જ્ઞાન, વિધિ પ્રાપ્તિની વિધિ શું, વેદ જ્ઞાન વિધિનો જ વિષય છે. એ જુદી જુદી રીતે અનેક રીતે પ્રસિદ્ધ થયો છે. ગુરુદેવના વચનામૃતમાં, બહેનશ્રીના વચનામૃતમાં, શ્રીમદજીના વચનામૃતમાં, સુગંધજીના પથ પ્રકાશ વાત કરી, એવું એક ગ્રંથ તૈયાર કરશું. એ વિષયની અંદર વિશેષતા જે છે એ છે, હજી મનુષ્યો માટે જે પહોંચવાનું જ્ઞાન છે એ એ છે કે એ ભેદ જ્ઞાનનો પ્રયોગ કઈ રીતે થાય. અને એ પ્રયોગને પોતાના પરિણામની અંદર કેવી રીતે પ્રયોગાત્મક પદ્ધતિથી ગ્રહણ કરી શકે, આ વિષય છે. વ્યાખ્યા તો અને સમજણ તો ફાવી જાય છે, અને પ્રયોગના વિષયને પણ વ્યાખ્યામાં ઉતારી અને કડકડાટ બોલી જાય છે. પણ એમ નથી ગ્રહણ કરવાનું, કહેવા માત્ર નથી, પરિણમવાનો વિષય છે. જેમ સ્વાદ છે એ કહેવાનો વિષય નથી, ચાખવાનો વિષય છે, એમ વેદજ્ઞાન એ કહેવાનો વિષય નથી, પણ સાક્ષાત પરિણમનો એ વિષય છે. એ પ્રકાર, એ વેદ જ્ઞાનનો એ પ્રકાર વક્તવ્યની અંદર સાંભળવા ન મળે એવા જમાનામાં, એવા કાળમાં તેમની સાતેશ્રી વાણી દ્વારા, તેવશ્રીની સાતેશ્રી વાણી દ્વારા ત્યાં એ સાંભળવું દુર્લભ હતું એ જગ્યાએ, એના બદલે એ જગ્યાએ તેવશ્રીની સાતેશ્રી વાણી દ્વારા એ વાતનો, એ વિષયનો હંમેશા ધોધ વર્તે છે. એક પ્રવચન એવું ખાલી નથી કે જેમાં વેદ જ્ઞાનનો વિષય આવતો નથી. આચાર્યોની ભક્તિનો અધિકાર હોય પ્રવચનની અંદર, સ્તોત્ર વાંચતા ને તો પણ એની અંદર એ વિષય લેતા હતા, વેદ જ્ઞાનનો વિષય ગુરુદેવ લેતા હતા. આચાર્યોએ જિંદલની ભક્તિ કરી હોય, જિંદરાજની ભક્તિ કરી હોય, ગુરુદેવામાંથી અધ્યાત્મ કાઢે અને વેદ જ્ઞાન કાઢે, એ દ્રષ્ટિએ પ્રવચન વિચારવા જેવા છે. એવું ધોધ વરસાયો છે. જ્યારે વર્કશોપ વિષય ચાલતો નહોતો ત્યારે એ વિષયનો ધોધ વરસાવી દીધો. એટલું મોટું શુદ્ધ કાર્ય થયું છે. એ પણ ગુરુની મહિમામાં વિશિષ્ટતા છે.
દેવ શ્રી શ્રીમંદર ભગવાન.